તારીખ 1/12/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 572 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 265
અથવા અત્યંત શુદ્ધ પર્યાય છે એ મુક્ત દશા જ છે અને સર્વભાવથી ઉદાસીનતા પૂર્વક એવી જે દશા ઉત્પન્ન થાય છે એ જ્ઞાન દશા એવા વિના કોઈ જીવને બંધનથી મુક્ત થાય નહીં. પૂર્વક જે જીવ બંધાયેલો છે, ભાવબંધનમાં રાગાદી ભાવબંધન છે અને દ્રવ્યબંધનમાં ઉદ્ગલ કર્મનું બંધન છે, એનાથી મુક્ત થવા માટે પોતાની સહજાત્મક દશા અત્યંત શુદ્ધ થયા વિના એ બંધનનો અભાવ ન થાય એવો સિદ્ધાંત શ્રીજીને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે. પ્રણકાળે કોઈ પણ જીવ માટે, કોઈ પણ ક્ષેત્રના જીવ માટે આ જ પરિસ્થિતિ છે. બંધનથી મુક્ત થવાની કોઈ બીજી વ્યવસ્થા નથી. અત્યંત શુદ્ધ દશા થયા વિના અથવા અત્યંત એકાગ્રતા થયા વિના સ્વરૂપમાં બંધનથી મુક્ત થઈ શકે નહીં. કોઈ જીવથી એ ગ્રહણ દશાનો વિચાર થવા યોગ્ય છે. એ દશાને વિના ગ્રહણ દશા કહે છે. જે દશા પોતે પોતાની અંદર જ સ્થિર થાય છે એવી દશા છે. એ દશાની યોજના કેવી છે, એ દશામાં કેવા પ્રકારની કાર્ય પદ્ધતિ છે એ વિશે ઘણું ગહન છે અને એનો વિચાર પણ કોઈ બી જીવથી, એટલે કોઈ પાત્ર જીવથી થઈ શકતો નથી. એનો વિચાર થવા અર્થે પણ નિર્મળતા અને પાત્રતાની આવશ્યકતા છે. કોઈ બુદ્ધિવાળો વધારે હોય માટે એનો વિચાર કરી શકે, પણ નિર્મળતા હોય તો એનો વિચાર થઈ શકે. વિચારની મલિનતા અને વિચારની નિર્મળતા, બસ એટલું જ્ઞાન છે.
સમુદ્ર જ્ઞાન છે, એવી પોતાની અંદરતા જ્ઞાન છે. સમુદ્રને જેને જ્ઞાન કહેવાય એનું ઉપમા આપે છે, સમુદ્ર જ્ઞાન છે.
હા, એવી જ્ઞાનની દશા તો એથી પણ જ્ઞાન છે, કેમ કે એ તો રૂપી છે અને આ અરૂપી છે. જે દશા પોતે જ અંતર્મુખ થાય છે, મુખ બદલવું એટલે શું અને અંતર્મુખ થવું એટલે શું, આ વિષય અનાદિથી એક ગૂઢ રહસ્ય, પણ અધ્યાત્મનું એક ગૂઢ રહસ્ય છે, જે જ્ઞાનીઓના હૃદયમાં હંમેશા રહ્યું છે. એનો વિચાર એટલે એની કાંઈ ઝાંખી, વિચારમાં પણ એની કાંઈ ઝાંખી આવે છે, કારણ કે એ તો વિચારાથી જ દશા છે, વિકલ્પાથી જ દશા છે. કોઈ પાત્ર જીવને, કોઈ નિર્મળ વિચારવાળા જીવને એનો વિચાર થઈ શકે છે. મલિન વિચારવાળો ગમે તેટલો સૂક્ષ્મ ધરાવતો હોય તો પણ એનો વિચાર સુધા એને થઈ શકે એવી પરિસ્થિતિ નથી. અનુભવ પ્રાપ્ત કરવો, એ દશાએ પહોંચવું, એ તો એક બીજી જ વાત છે, પણ એનો વિચાર થવા માટે પણ યોગ્યતા જોઈએ છે.
સમુદ્રમાં તળિયામાં રત્ન પડ્યો હોય તો એમ તો સ્પેશિયલ ટાઈપનો માણસ જ નીકાળી શકે,
એ તો સીધી વાત છે.
એવી રીતે જ્ઞાનીના ઓળખાણ માટે,
જ્ઞાનીની ઓળખાણ કરવી એ કોઈ સહેલી વાત નથી, અનંત કાળમાં થઈ નથી અને એક વાર થાય તો એનો છૂટકો. એ વાત ઉપર તો લઈ જવા છે, એટલા માટે ત્યાંથી અહીંથી પ્રારંભ કર્યો છે કે મોક્ષુ જીવે શું કરવા યોગ્ય છે, આ વિષયમાં એને આગળ વધવું હોય તો કેવી રીતે આગળ વધવું, એ તો વાત કરવી છે. તળું થવું હોય તો એને શું કરવું, પણ વિચાર નથી થઈ શકતો. એનું કારણ એમ છે કે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, વિરુદ્ધ જ પ્રવૃત્તિ કરી છે. પોતાના સ્વભાવથી વિરુદ્ધ જવા માટેની એ જાતની જ પ્રવૃત્તિ કરી છે, સ્વભાવ સન્મુખ થવાની પ્રવૃત્તિ કરી નથી, અત્યંત કરી છે, અજ્ઞાનની પ્રવૃત્તિ અત્યંત કરી છે. શરીરની ક્રિયા ઉપર નો અધિકાર રાખીને અહંભાવ કર્યો છે. ખરેખર તો વ્રત તપ જપ ક્રિયા જ નથી, વાસ્તવિકતા એ વિચાર કરવામાં આવે તો વ્રત તપ જપ કઈ ક્રિયા જ નથી ખરેખર, તો નામ છે એનું લૌકિક નામ છે. નાનીઓને વ્રત તપ જપ તરીકે સંમત કરતા એને કઈ કર્યું જ નથી, એમ જ કે છે. કેમ કે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવ પ્રવૃત્તિ કરી છે, એ પ્રવૃત્તિ એને એકદમ અસત્ય કેમ સમજાય, આ પ્રવૃત્તિ ખોટી છે, ભૂલવાળી છે, અત્યાર સુધી મેં ભૂલ કરી છે એ એને સમજાય તો ત્યાંથી પાછો હોય, નહીતર એને ભૂલી એને આ ક્યાંક રાખી રાખ્યું છે. આટલા શાસ્ત્રો વાંચ્યા, આટલું મને જ્ઞાન થયું છે, આટલું હું સમજું છું અને આટલી ક્રિયા પણ હું કરું છું વગેરે વગેરે, એકદમ અસત્ય, કેટલું થોડું નહીં, એકદમ અસત્ય. અત્યાર સુધી જે કર્યું તે બધું ખોટે ખોટું કર્યું, સમજ્યા વગરનું કર્યું, અણસમજણ થી કર્યું,
જ્ઞાનીની આજ્ઞા નથી કર્યું,
નાની આજ્ઞાએ કર્યું નથી, યથાર્થ કર્યું નથી, નાનીની આજ્ઞાએ કર્યું નથી, લોકસંજ્ઞાએ કર્યું છે. બહુ ભાગ તો જીવે લોકસંજ્ઞાએ કર્યું છે, અથવા લોક દ્રષ્ટિએ કર્યું છે, લોકોના અભિપ્રાયને અનુસરીને કર્યું છે, નાનીના અભિપ્રાયને અનુસરીને કાંઈ કર્યું નથી. એ પૂર્વે કરેલી પ્રવૃત્તિ એકદમ અસત્ય કરે છે એમ એને સમજાય, અસાર સમજાય, એમાં કાંઈ માલ નહોતો, નકામી અસાર એટલે નકામી સાર વિના પ્રવૃત્તિ એમ સમજાય નહીં, તેની નિવૃત્તિ સુધે એમ બનવું બહુ કઠણ છે. એવું જીવને પોતાને પાછું વળવું, પોતાના અભિપ્રાયમાંથી પાછું વળવું એ સૌથી કઠણ છે. બધું ઓછાવર કરી દે પણ પોતાને લીધેલી વાત છોડી ન શકે, નક્કી કરેલી વાત છોડી ન શકે, આ એક જીવની બહુ મોટી જેને વિપત્તિ કહીએ, અથવા આ એક એવી મૂંઝવણવાળી પરિસ્થિતિ છે કે જ્યાંથી જીવ નીકળતો નથી. વિટંબના મોટી છે, જીવને પોતાના અભિપ્રાયથી પાછો વળવું એ બહુ મોટી વિટંબના થઈ પડે છે. જ્ઞાની પુરુષ નો આશ્રય તારી મહિના નહીં છૂટી શકે, તારી મને છોટવા છોટવા દઈશ તો એ ભૂલમાંથી નીકળીને પાછો ભૂલમાં પડીશ. એટલે કે
શાસ્ત્ર પ્રકાશન કરીએ છીએ, આ શાસ્ત્ર પ્રકાશન કરીએ છીએ, બીજું કરીએ છીએ, તો લોકોનો અભિપ્રાયથી કરીએ છીએ,
તપાસી તાના પરિણામ પોતે તપાસી લે કે આ જીવ કેવી રીતે પ્રવૃત્તિ કરે છે. તપાસ કરશો તો એને તરત જ ખબર પડશે. પછી આત્મહિતાર્થે આત્માર્થે પોતાના પરિણામનું અવલોકન કરે કે મારો અહિત થાય છે કે મારો હિત થાય છે. મારે તપાસવું જોઈએ, મારી જાગૃતિ હોવી જોઈએ, નહીતર હું માનીશ કાંઈક ને થતું હશે કાંઈક એવી પરિસ્થિતિ થશે.
જે દિવસે આ વિચાર ઉદ્ભવ હોય તો અમે તો કઈ લોકોએ સલાહ નથી આપી. જયારે આ વિચાર ઉદ્ભવ હતો ત્યારે તો લોકોએ કઈ સલાહ નથી આપી હતી. પોતાને વિચારતી જ આ વાત ઉત્પન્ન થઈ હતી. અમે લોકોને અભિપ્રાય અનુકૂળ કરીએ છીએ એમ કેમ? લોકોના
અભિપ્રાયથી તો શું એની પાછો અભિપ્રાય હતો, શું લક્ષ્ય હતું એ તો પાછું લેવું. બરાબર છે, કઈક તો હશે ને કે શું હતું, કઈક તો હશે ને પાછું લેવું. જો એમાં એકાંત આત્મહિત સિવાય બીજું કઈ લક્ષ્ય ન હોય તો ઉત્તમ વાત છે. બીજું એ સિવાય બીજું કઈ હોય તો એ બધું એક એક જાતની ગડબડ છે. પછી એમાં એ ગડબડની અંદર કોઈ વિકલ્પ આવો તો કોઈ વિકલ્પ આવો એથી કઈ બહુ મોટો ફરક પડતો નથી. મારા આત્માના હિત માટે આ હું કરું છું. આત્મહિતની ભાવના વિશેષ આવિર્ભાવ થવા અર્થે હું કરું છું એ એક લક્ષ્ય. જે કાંઈ થાય તે બરાબર છે, લક્ષ્ય ફેર થયો એટલે એનું જે કંઈક બીજું છે, લક્ષ્ય કંઈક બીજું છે અને સાચા ધ્યેયની શૂન્યતા છે, ત્યાં અભાવ છે, એનું ફળ પણ વિપરીત જ છે. એનું ફળ વિપરીત એટલે આત્માને અનુકૂળ છે, આત્માનું હિત થાય એવું નથી. પુણ્ય આવે, પુણ્યના ફળ આવે એ બધું થઈ શકે છે, પણ એથી કાંઈ આત્માને હિત થતું નથી. એ વખતે વધારે અનુભવ કરશે, મને ખબર શું કરશે. માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવાનો કો ભક્તિ માર્ગ જીને નિરૂપણ કર્યું છે. આ જીવ અનાદિથી ભયંકર ભવ રોગમાં સપડાયેલો છે અને એ રોગમાંથી મુક્ત થવા માટે એને સદગુરુ વૈદ સુજાણ આત્મજ્ઞાની પુરુષની નો આશ્રય કરવો અને એની આજ્ઞા પ્રમાણે ચાલવું એ એક જ એને માટે શ્રેયરૂપ છે. એથી બીજી વાત કોઈ એને માટે શ્રેયરૂપ આ એમના અનુભવ વચનો છે. પોતે પણ ઘણી માથાકૂટ કરી છે, પૂર્વભાવમાં ઘણા આચર્યા છે, ઘણા પ્રકારે વ્યવસ્થિત શાસ્ત્ર વાંચન બધું કરી ચૂક્યા છે. હેરાન થવામાં બાકી રહી નથી. અને પછી તો પૂર્વમાં સત્પુરુષ મળ્યા છે અને સરળ માત્રમાં પોતાની બધી જ વિટમણાનો ઉકેલ આવ્યો છે એટલે એમણે વારંવાર આ વાત નિરૂપી છે કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાન દશા ઉત્પન્ન થાય છે. મુમુક્ષુને પણ જ્ઞાન દશા સુલભપણે ઉત્પન્ન થવામાં અનુભવી પુરુષના માર્ગદર્શન નીચે પરમ ભક્તિથી અનુસરણ કરવું એ એક સહેલામાં સહેલો ઉપાય છે. અહીં સુધી કાલે આપણે પછી જ્ઞાની પુરુષના ચરણો વિશે મૌન સ્થાયતા વિના એ ભક્તિ માર્ગ સિદ્ધ થતો નથી એટલે પ્રાપ્ત થતો નથી. એ છે કે જ્ઞાની હોય, જોકે હવેના કાળમાં તો જ્ઞાની હોવા મુશ્કેલ છે, મળવા મુશ્કેલ છે, પણ હોય તો પણ એમના ચરણમાં મન સ્થાપવું એ મુખ્ય વાત છે. અને ત્યારે એમનો આશ્રય મળે છે, એમના ચરણમાં મનને સ્થાપ્યા વિના એ આશ્રય માર્ગ અથવા ભક્તિ માર્ગ પ્રાપ્ત થતો નથી. શું કરે છે જીવ? કે સામાન્ય બહુમાનથી વંદન નમસ્કાર ભક્તિ આદિ કરે છે, પણ એને ઓળખીને જેટલા પ્રમાણમાં બહુમાન આવવું જોઈએ એટલા પ્રમાણમાં પરમેશ્વર બુદ્ધિએ, સર્વાર્પણ બુદ્ધિએ એ પ્રકાર ઉત્પન્ન થતો નથી. જેને એમને વંચના બુદ્ધિ 526માં એમને વંચના બુદ્ધિ કહી છે કે પોતે છેતરાઈ જાય છે. હું તો માનું છું, હું તો ભક્તિ કરું છું, એવી રીતે જેથી ફરી ફરી નાનીની આજ્ઞા આરાધવાનું જીનાગુણમાં ઠેકાણે ઠેકાણે પ્રથમ કર્યું છે. જીનાગુણને વિશે એટલે જીનેન્દ્રદેવે પણ આ વાત ફરી ફરીને ઠેકાણે ઠેકાણે કરી છે કે તું અનાદિનો અજાણ્યો છું, વળી આ માર્ગ પણ કોઈ ગહન માર્ગ છે. એમ એમ તારી મેળે પત્તો લગાવવા દોસ્તો થાય, માટે કોઈ જ્ઞાની પુરુષના ચરણ વિશે મનને સ્થાપીને પૂરેપૂરી ભક્તિમંત થઈને પોતાને કરવા ધારીશ તો થઈ શકશે, નહીતર એ થોડું મુશ્કેલ છે. એ રીતે જીનાગુણમાં પણ ફરી ફરીને ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. જોકે જ્ઞાની પુરુષના ચરણ મનનું સ્થાપન કરવું પ્રથમ કથન કરે છે. સિદ્ધે શુદ્ધો જીવ એટલો બધો અત્યંત ભક્તિવંત થઈ શકતો નથી, અત્યંત બહુમાન એને ઉપજતું નથી, એટલે એ પ્રથમમાં એ વાત થોડી અઘરી લાગે છે એને, કેમ કે સાવ અજાણ્યો રસ્તો છે અને એકદમ એને એ પ્રકાર આવતો નથી. પણ ક્યારે આવે અને કઈ રીતે એવો પ્રકાર આવે કે વચનની અપૂર્વતાથી, કોઈ અપૂર્વ વાણી પરમ આત્મજ્ઞાની ધર્માત્માની વાણી કોઈ અપૂર્વ વાણી હોય છે, અપૂર્વ વાણીનું કોઈ પરમશ્રુત એમના શ્રીમુખેથી નીકળે છે એવું જ્યારે પોતાને લાગે છે ત્યારે, અને તે વચનનો વિચાર કરવાથી, વિશેષ વિચાર કરવાથી, એટલે આત્મવિચારથી કેટલી ઉપયોગી ચીજ છે, ભલે નિમિત્ત પણે છે તો પણ એ નિમિત્તો કેવું રહ્યું છે એનો વિશેષ વિચાર કરવાથી, એ વચનનો વિશેષ વિચાર કરવાથી, તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દ્રષ્ટિએ જોવાથી, આ એક વાત નવી કરી છે આ જગ્યાએ. વચનની અપૂર્વતા, વચનનો વિચાર કરવો, એ બે વાતો પ્રચલિત છે, પણ જ્ઞાની પ્રત્યે અપૂર્વ દ્રષ્ટિએ જોવાથી મનનું સ્થાપન થવું સુલભ થાય છે. અપૂર્વ દ્રષ્ટિ શું છે? પૂર્વે મને આવો યોગ જાણે બન્યો જ નથી. અનંત તીર્થંકરોથી અધિક એવો યોગ પ્રાપ્ત થયો છે. અનંત તીર્થંકર એટલે શું? જેના કેવળ જ્ઞાન પાસે આત્મજ્ઞાની ચતુર્થ સ્થાન વર્તી, સાધકની દશા, ધર્માત્માની દશા જગન્ય છે, અનંતમાં ભાગે છે. એ શુદ્ધું ફેરવીને એમ કે અનંત તીર્થંકરોથી, એવા અનંત તીર્થંકરોથી આ મારા માટે અધિક છે, મારા માટે હું એમ લે છે. બધાને માટે એ વાત સિદ્ધાંત નથી સ્થાપતા. જેને જેને સત્પુરુષનો આવા દુષણ કાળમાં યોગ થાય છે એને માટે વાત છે. કોઈ કાળની અંદર તો કોળાબંધ જ્યાં સંગીત દ્રષ્ટિઓ હોય છે બીજી વાત છે, કોળાબંધ મુનિઓ હોય છે બીજી વાત છે, નાગરી આવી ક્ષેત્રમાં અનેક કેવળીઓ હોય છે, અનેક તીર્થંકરો હોય છે જુદી વાત છે. આપણે વર્તમાન દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવને અનુસરીને અને એમાં પણ અનંત કાળથી હિત નથી થયું એવા જીવને અત્યારે શું કરવું? વાત તો એ ચાલે છે કે રાજાને ત્યાં ભલે ખાજાના ભંડાર ભર્યા હોય પણ અહીંયા મને ભૂખ લાગે છે પણ બટકો રોટલો મળતો નથી. રાજાને ત્યાં મિષ્ટાનના ભલે ભંડાર ભર્યા હોય પણ પોતાને ભૂખ લાગી હોય અને બટકો રોટલો ન મળે, અથવા લાખો ટન પાણી નદીના ભલે સમુદ્રમાં જતા હોય પણ પોતે તરસથી મરતો હોય ત્યારે એક મીઠા પાણીનો પ્યાલો ગ્લાસ ન મળતો હોય ત્યારે એની કિંમત કેટલી? કે એ ગ્લાસની કિંમત પ્રાણની કિંમત ન થાય એમ પાણીની કિંમત એ વખતે ન થાય. પ્રાણ બચાવી શકાય લાખો કરોડો થયું કે નહીં, પણ આવી પાણીના ગ્લાસથી કિંમતોના પ્રાણ બચાવી શકાય કેટલી કિંમત છે? એમ અત્યારે જ્યાં દુષ્કાળ વર્તે છે, આ ધર્મના દુષ્કાળ લાવો આવે છે, બહુ ભાગ જીવો પોતાનું અહિત કરે છે. હિત કરનાર કોક જીવ આત્માથી કોક નીકળે છે, જ્ઞાની તો જગડે જ મળે એ પરિસ્થિતિમાં. અહીંયા વિચાર છે કે કોઈ અપૂર્વ દ્રષ્ટિએ જો વાથી આવો યોગ મને કોઈ જાણે અનંત કાળે મળ્યો નથી, પહેલો એનો આવો યોગ મળ્યો છે એવું મને લાગે. અનંત કાળમાં પૂર્વે મેળો નથી ને અત્યારે મેળો છે. હવે આત્મહિત કર્યા વિના ભવભ્રમણ ચાલુ રહે એવી સ્થિતિમાં મારે આ આયુષ પૂરું કરવાનું નથી, વ્યતીત કરવું નથી. લીધે છૂટકો એવું અંદરમાં વિચાર વાળો ઉત્પન્ન થાય એવો યોગ સામે હોય એવો કોઈ અપૂર્વ વિચાર આવે, અપૂર્વ નિર્ણય આવે, અપૂર્વ દ્રષ્ટિથી પોતાના હિતના સાધક અનંત તીર્થંકરોથી પણ અધિક છે એવી કોઈ અપૂર્વ દ્રષ્ટિએથી જોવાનું જોવાથી જ્ઞાનીના ચરણમાં મનનું સ્થાપન થવું દુર્લભ થાય છે. એવી ભૂમિકામાં આવ્યા વિના જે એને યથાર્થ રીતે આશ્રય થવો જોઈએ એ રીતે જ્ઞાનીનો આશ્રય થતો નથી. ઉપર છલ્લો થાય છે, ઉપર તપકે થાય છે, એમાં કાંઈ હોતું નથી, એમાં કોઈ હિત થવાનું પરિસ્થિતિ એવી નથી થતી. હવે એવું નથી થતું એના કારણે વર્તમાન પરિણામોની અંદર વિરુદ્ધ પરિસ્થિતિ કેવી કેવી હોય છે એ સંબંધે માર્ગદર્શન આપે છે કે જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચ વિષય આદિ દોષો છે. આ જીવને પંચેન્દ્રિયના વિભિન્ન પ્રકારના વિષયો પ્રત્યેની જે આસક્તિ છે અથવા સુખ બુદ્ધિ કરીને જે કઈ પરિણામમાં ખેંચાણ છે એ જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરે છે, ક્યાં ને ક્યાં વાત સાંધે છે એમ એનો એમાં બીજો અર્થ એમ નીકળે છે કે જે કોઈ જીવને જ્ઞાની પુરુષના વચન જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થયું હોય અને પરમ ભક્તિ આવી હોય, પરમ બહુમાન આવ્યું હોય, એને પંચેન્દ્રિયના વિષયનો રસ આપો આપ ટીકો પડી જાય છે. જે બોલી દો છો કે નિશ્ચય ભક્તિ વ્યવહાર ભક્તિનો નિષેધ કરે છે અને વ્યવહાર ભક્તિ પંચેન્દ્રિયના વિષય તરફની આસક્તિનો નિષેધ કરે છે. એક બાજુનો ઝુકાવ વિશેષ થાય એટલે બીજી બાજુનો ઝુકાવ ઘટી જાય, કેમ કે પરિણામ તો એક જ છે, એક સાથે બે વિરુદ્ધ દિશામાં ઝૂકી શકતો નથી. એટલે જે જે જીવને પંચેન્દ્રિયના વિષયોમાં તીવ્ર રસ છે એ જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન કરી શકતા નથી. આમ છે, તે દોષ થવાના સાધનથી એમાં શું છે? અંતરંગ વાત એ છે કે પંચેન્દ્રિયના વિષયમાં રસ છે, સુખ બુદ્ધિ એ જે રસ છે એ પરિણામની મલિનતા છે. એ મલિન પરિણામ જે છે, અને જ્ઞાનીના ચરણમાં મન સ્થાપવું હોય તો જ્ઞાનીને ઓળખીને સ્થાપી શકાય છે, તો એમાં નિર્મળતા જોઈએ છે. નિર્મળતાની મલિનતા સાથે કેવી રીતે જોઈએ કે જેના ચિત્તમાં મલિનતા વિશેષ છે એ નિર્મળતામાં આવી શકતો નથી, નિર્મળતા છે મલિનતામાં આવી શકતો નથી. આ સામે સામે પરિસ્થિતિ છે. એટલે એ દોષથી પણ જ્ઞાની પુરુષનો આશ્રય થતો નથી. તે દોષ થવાના સાધનથી એટલે નિમિત્તોથી જેમ બને તેમ દૂર રહ્યો, ભલે પ્રાપ્ત હોય તો પૂર્વ કર્મના યોગે પુણ્યનો ઉદય હોય તો પણ એ બધા નિમિત્તોથી દૂર રહ્યો, પોતે નિરસ પરિણામે બે રીતે પોતાના પરિણામને જીવન ચાલે એ રીતે જીવવું, અને એનાથી ઉદાસીન રહેવું, દૂર રહેવું એટલે ઉદાસીન રહેવું. પ્રાપ્ત સાધનમાં પણ એટલે પ્રાપ્ત નિમિત્તોમાં પણ એ વાત લીધી છે, પ્રાપ્ત નિમિત્તોમાં પણ ઉદાસીનતા રાખવી ન હોય અને ઉદાસીન રહે છે એ વાત નથી, હોય ઉદાસીન રહે છે મને એમાં રસ નથી, મને અનુકૂળતાઓમાં રસ નથી, પંચેન્દ્રિયના વિષયો પ્રાપ્ત છે પણ મને એમાં રસ નથી, મારું ચિત્ત કંઈક બીજું શોધે છે. આ અનંત વાર સકળ જગત છે એ જ વખત જ્ઞાની દશાની વાત કરે, એટલે એમાં મને રસ નથી, એમાં મને રસ નથી, મારું મન છે તે બીજી જગ્યાએ લાગેલું છે, એવી જગ્યાએ લાગેલું છે કે એ બાજુથી આ બાજુ આવવાનું મને જરા પણ ઠીક લાગતું નથી. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી અથવા તે સાધનોમાંથી સમૃદ્ધિ છોડી દઈને મારું છે, મને પ્રાપ્ત થયું છે, મારા સંયોગો છે, એ મારાપણું જે પોતાપણું થાય છે એ પોતાપણું છોડી દે, એટલે કે ભિન્નપણું કરવું, રોગરૂપ જાણી પ્રવર્તન ઘટે, જેટલા પરિણામ જાય છે છતાં મુમુક્ષુ છે, પરિણામ સર્વથા રાગાદી ભાવ નહીં થાય તો બનવાનું નથી, પરિણામ તો થવાના. રોગ છે એ જીવનો એક રોગ છે એમ જાણીને પ્રવર્તન ઘટે છે. આ એમાંથી ઉદાસ થવાનો નિરસ થવાનો પ્રકાર લીધો છે. અનાદિ દોષનો એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે, અને જયારે આ જે પાછો અટવા માંગે છે ત્યારે વળી વધારે પુણ્યનો ઉદય સામે આવે છે, જોર કરે છે, વધારે વધારે અનુકૂળતાઓ થવા માંડે. તો કે છે કે એવા પ્રસંગમાં એનો વિશેષ ઉદય સામે આવે છે, એટલે કે જીવને પ્રલોભન થાય એવી પરિસ્થિતિ ઊભી થાય તો પણ જાગ્રત રહેવું, એમ કેવું છે, તો પણ આત્માને વિશે જાગ્રત રહેવું, કેમ કે આત્મા તે દોષને છેદવા પોતાને સન્મુખ લાવે છે, એ દોષને છેદવા છે એટલે સ્થિતિ સંક્રમણ પામીને પણ એ કર્મનો ઉદય આવશે, અપ્રસન્ન થઈને અને વળી પરિસ્થિતિ ઊભી થશે એવી, પણ એ ભલે સામે આવે સ્વરૂપાંતર કરીને બીજા વેશે આવે, એક વેશ નહીં ને બીજા વેશે આવે. પહેલા પોતે કોઈ પ્રવૃત્તિ કરીને અનુકૂળતાઓ સાધતો હતો, એને એમ લાગતું હતું કે હું મારી બુદ્ધિથી કાર્યશક્તિથી અને મહેનતથી આ બધું મેળવું છું, પછી વળી એમ થાય કે પોતે કઈ પોતે તો પ્રવૃત્તિ કરતો નથી, નિવૃત્તિ લીધી ચાલો આપણે ઉદાસ છે એ બીજા અનુકૂળતા એને આપવા માંડે, સ્વરૂપાંતર કરીને આવે અનુકૂળતાઓ સામે, રૂપ બદલીને આવે છેતરવા, સ્વરૂપાંતર કરીને તે આકર્ષે. તમને ઠીક પણ કેવું લાગે છે? અનુકૂળતાઓ મળે છે એમાં કેવું કેવું ઠીક પણ લાગે છે? તેને આકર્ષે છે અને આત્મજાગૃતિ માં શિથિલ કરી નાખીને પોતાની વિશે એકાગ્ર બુદ્ધિ કરાવી દે છે, જાણે કે એને કરાવી દે છે, પોતે જાગૃતિ છોડી દે છે. એટલો ઉપચાર કરવામાં આવે છે કે એ સંયોગો એને તન્મય કરાવી દીધો, એકાગ્ર કરાવી દીધો. એમ કહે ધ્યાન રાખજે તો યુગ બદલી બદલીને તને છેતરવા આવશે. સંયોગો તને છેતરવા અનુકૂળતાના સંયોગો નવા નવા રૂપ લઈને આવશે. પેલા જે રૂપ રહેવા તે રૂપ નહીં આવે, પછી તમને ઘર દઈ ગયું કે આમાં આમ કરો નામાં આમ કરો એમ નહીં. ક્યાંય પણ તારે આત્મજાગૃતિમાં શિથિલતા આવે તો ગુરુમાં પડતા વાર લાગશે. પરિસ્થિતિમાં આપણે ચલાવવું છે એમાં અનુકૂળતાઓ કુદરતી બીજી રીતે વધવા માંડે, કુદરતી પ્રકારે કોઈ ને કોઈ પ્રકારે, તો પણ એમાં ઠીક પણ લાગે છે તો એમાં એ પોતે છેતરાય છે. એમ કેવું છે કે એને ભિન્ન ભિન્ન રીતે ભૂલાવામાં પડવાની પ્રકારો ઉભા થાય છે. શું વિચાર કરે છે એ વખતે કે તે એકાગ્ર બુદ્ધિ એવા પ્રકારની હોય છે કે જો તું સૂક્ષ્મ પરિણામો પકડ્યા છે, મને આ પ્રવૃત્તિ છે તો વિશેષ બાદ નહીં થાય. પહેલા તો દુકાને જઈને બેસતો હતો, હવે તો ઘરે બેઠા બેઠા થોડું આટલું કામ કરી રહ્યું છું, એમાં કઈ બહુ વાંધો નહીં. પણ આપણી અનુકૂળતાઓ બધી સચવાઈ રહી છે. પેલા ઘણી મહેનત કરતા જે અનુકૂળતાઓ મેળવવી પડતી હતી, હવે તો નિવૃત્તિ થોડુંક કરીએ છીએ અને આટલી પ્રવૃત્તિમાં કઈ આપણને વાંધો નહીં આવે. એ પ્રવૃત્તિનું વોલ્યુમ ભલે ભલે ઘટ્યું હોય, પ્રવૃત્તિનું કદ ઘટ્યું હોય, પણ પ્રવૃત્તિનો રસ ઘટ્યો છે કે નહીં આ સવાલ છે. જેવી દુકાનના થડે બેસતો તો એ દ્રષ્ટિ એટલી પ્રવૃત્તિ ઓછી પ્રવૃત્તિ છે એ થાય છે કે ઘણી ઓછા વધતા પ્રમાણમાં એ પ્રવૃત્તિ થાય છે? રસનું શું પ્રમાણ છે? આ અવલોકન વગર, નિર અવલોકન વગર પોતાના રસને ખબર પડે એવું નથી. કેમ કે કસાઈની મંદતા છે, કસાયની તીવ્રતા થતી હતી, તેને ધમાલ લાગતી હતી, પરિણામમાં પણ એટલો લોન વિલોન થતો હતો. હવે કસાય મંદ થયો, પ્રવૃત્તિ ઓછી થઈ, તો પછી હવે કઈ વાંધો નથી, હવે બરાબર છે. ધીમે ધીમે આ પણ કઈ ખાસ મુશ્કેલ, આ આત્માને બહુ નુકસાન કરે એવી પ્રવૃત્તિ નથી લાગતી. અને પોતાને મને આ પ્રવૃત્તિથી તેઓ વિશેષ બાદ નહીં થાય, અને હવે અનુક્રમે એને પણ હું છોડી દઈશ, અને છતાં થોડું ઘણી કરીશ ત્યારે પણ હું બધું બરાબર જાગૃતિ રાખી લઈશ. એ આદિ ભ્રાંત દશા તે દોષ કરે છે. આવી ભ્રમણા થાય છે જીવને, આ વિષયમાં પણ આવી એને ભ્રમણા થાય છે. પોતે પોતાને ખોટી રીતે છેતરી લે છે, ખોટી રીતે સંતોષ પકડે છે, અને જ્યાં જ્યાં વર્તમાન પરિણામમાં જીવને સંતોષ આવ્યો ત્યાં ચારિત્ર મો ભલે ગુંદ હોય, દર્શન મોની તીવ્રતા થયા વિના હૃદયને આ સિદ્ધાંત છે. કેમ કે પર્યાય દ્રષ્ટિ ત્યાં વધારે તીવ્ર થઈ. કલ્યાણ દ્રષ્ટિ તીવ્ર થઈ એક દર્શન નો દૂર એ રીતે પોતે ભ્રાંત દશામાં એવો દોષ કરે છે કે જેથી તે દોષ નો સંબંધ જીવ છોડતો નથી, એ સંબંધ છોડતો નથી, અથવા તે દોષ ક્રમે કરીને વધે પણ છે, એટલે દર્શનમાં વધે છે, એ દોષ દર્શનમાં એને દોષ છૂટતો નથી, દર્શનમાં વધતો જાય છે અને તેનો લક્ષ તેને આવી શકતો નથી, એ વાત એને લક્ષ ઉપર આવતી નથી. શું છે કે જીવના સમજણમાં ઉપયોગમાં સ્થૂળતા હોવાને લીધે ચારિત્રમાં ભંગ થાય છે એનો ખ્યાલ આવે છે, ક્યાં ક્યાં દર્શન તીવ્ર થાય છે, મંદ થાય છે, એ વિષય ઉપર લક્ષી જતું નથી. કેવી સૂક્ષ્મ વાત સ્થાપી છે. અમે આ બધી છેલ્લી વાર શું લીધી એમણે, કે જો સત્પુરુષ પ્રત્યે બહુમાન આવે અને ઓળખીને બહુમાન આવે તો દર્શન આપોઆપ થાય છે. એમાં વિશેષ ફાયદો શું છે કે જેને દર્શન મોહનો અભાવ કર્યો છે એના પ્રત્યે એને બહુમાન છે, એનું મૂલ્યાંકન વિશેષ આવ્યું, એનું મૂલ્ય વધારે થયું, તો એવા પરિણામમાં આપોઆપ દર્શન મોહનો રસ અનુભાગ તૂટે છે. દર્શન મોહનો અનુભાગ તૂટે ત્યારે જ્ઞાનની પર્યાયમાં મુમુક્ષુને યોગ્ય આત્મહિત થવા માટેની વિશેષ નિર્મળતા આવે. આ નિર્મળતા જરૂરી છે, આ ભૂમિકામાં આ નિર્મળતા જરૂરી છે.
રસ અભિપ્રાય સાથે સંબંધ ધરાવે, રસ અભિપ્રાય સાથે સંબંધ ધરાવે,
અભિપ્રાય સાથે સંબંધ ધરાવે છે એ તો છે, પણ અભિપ્રાય તો છેલ્લે તૂટશે, પહેલા સમજણથી વિચારે છે, પણ જેટલી જાગૃતિ વર્તમાન પ્રવૃત્તિમાં જેટલી જાગૃતિ એટલું એને ત્યાં વર્તમાનમાં લાભનું કારણ બને છે. મુખ્ય વિષય જાગૃતિનો છે. એ વિરોધી સાધનોનો, વિરોધી સાધનો એટલે અનુકૂળતાના સંયોગો બે પ્રકારથી ત્યાગ થઈ શકે છે, બે પ્રકારે એને છોડી શકાય છે અનુકૂળતાને. એક તે સાધનના પ્રસંગની નિવૃત્તિ, મારે જરૂર નથી તે તે ચીજોની, મારે કોઈ જરૂર નથી, મારે મને વિકલ્પ નથી, મને ઈચ્છા નથી, મને જરૂરિયાત નથી, મને બહુ બહુ ગમે છે એ વિશે એ પ્રકાર નથી. એટલે એક તો તે સાધનના પ્રસંગની નિવૃત્તિ ઈચ્છવી, બીજું કે બીજા પ્રકાર, બીજો પ્રકાર વિચારથી કરે તેનું તુચ્છપણું સમજવું, અને છતાં હોય તો પણ એની કિંમત શું. દાખલા તરીકે એક સામાન્ય બહુ સીધો સાધો મોટો દ્રષ્ટાંત લઈએ, સમર્થ કે અત્યારે આ જગતમાં પૈસાનું મૂલ્ય ઘણું છે, સર્વસ્વ થઈ પીડ્યો હોય તો પૈસા સર્વસ્વ થઈ પીડ્યો છે ત્યારે એનું તુચ્છપણું કેવી રીતે સમજાય. પૈસા તો આજે પાપીમાં પાપી માણસો પાસે છે, જેમ કે આપણા દેશના લોકો લે છે, ધનાઢ્ય દેશ કહેવાય છે ને અમેરિકા, સ્વિટરલેન્ડ વગેરે, ત્યાં તો ખાણી પીણી રહેણી કહેલી પણ નિરક્ષમ્ય છે, અથવા જંગલી જેવી છે, અથવા પશુ જેવી છે. એ લોકોના જે જીવન છે એમાં કોઈ વિવેક નથી, માંસાહારથી માંડીને બધું લોકોનું જીવન એવું હોય છે. પાપીમાં પાપી પ્રાણીઓ પાસે કરોડો રૂપિયાની દોલત હોય છે, એની કિંમત શું, એની તુચ્છતા સમજવી. તો પછી પોતાને જો કઈ જેટલો યોગ છે, પુણ્ય નો યોગ ને સંપત્તિ છે, એના ઉપર એને શું મહત્વ અહીંયા છે. તમે અહીંયા શું છે, આપણું પ્રાણીઓ પાસે કરોડો જોવાય છે, આ સામાન્ય જે છે એને એમાં મહત્વ શું કરવું, એની મહત્તા શું રાખવી, જે કઈ હોય એનું મહત્વ શું, એની મહત્તા શું કરવા જેવી છે, અને એનો રસ શું લેવા જેવો છે. આ જે કઈ હોય જેને જે કઈ પુણ્ય યોગે નસીબ યોગે પુણ્ય પ્રારબ્ધ જેને કહેવાય, એનું એનું તુચ્છ પણ એને આવવું જોઈએ. કોઈ પણ પ્રકારથી એનું તુચ્છ પણ જો સમજાય, અને તે તે સાધનો ની નિવૃત્તિ પોતે ચાહે ઉદાસ રહે, નિરપેક્ષ ભાવે રહે, તો એને એ બાજુનો વિભાવ રસ તીવ્ર થતો નથી. નહીતર પરિણામ નો વિભાવ રસ સ્વભાવ રસ ઉત્પન્ન નહીં થવા દે, દર્શનો નહીં પકડાય જલ્દી, પણ રસ પકડી શકાશે. પરિણામના રસને અને દર્શનોને અવિનાભાવી સંબંધ છે, એટલે રસ પકડવો કેમ કે એ વેદન વેદનમાં આવે છે. રસ ત્યારે તો પ્રચંડો રસ થાય છે કે નહીં, કોઈ અર્થના પરિણામ થાય, શોકના પરિણામ થાય, એકદમ તીવ્ર રસથી પરિણામ થાય છે, ત્યારે ત્યારે દર્શન હંમેશા વધે છે.
હસવું આવે, રોવું આવે, એ વખતે દર્શન તીવ્ર થઈ જાય,
તીવ્ર થાય, દર્શન તીવ્ર થાય છે. રસ વધે જ્યાં જ્યાં રસ વધે, વિભાવ રસ વધે ત્યાં દર્શન તીવ્ર થાય, સ્વભાવ રસ વધે ત્યાં દર્શન મોહનો ઘાત થાય. આ સિદ્ધિ વાત છે. એટલે તો નિર્ણય અનુષ્ઠાનમાં ગુરુદેવે એ વાત લીધી 19 બોર્ડમાં 144 લાખમાં જે ઉપરવાનો પ્રસંગ કર્યો છે ને 19 બોર્ડ, એમાં એ વાત લીધી. આવો નિર્ણય કરવાની જ્યાં રૂચિ થઈ, સ્વરૂપનો નિર્ણય કરવાની જ્યાં રૂચિ થઈ, ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જ જાય. કષાય મંદ પડી જાય ને કહ્યું, કષાયનો રસ મંદ પડી જાય એમ કહ્યું. કુદરતી જે ભાષા આવે છે તો ભાવ અનુસાર આવે છે. કષાયનો રસ મંદ પીડ્યા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય, આ સિદ્ધાંત કર્યો. પછી આ સિદ્ધાંત કર્યો કે આવો કષાય કેમ કે કષાય રસ મંદ પડતા જે દર્શનમાંનો રસ મંદ પડે છે, દર્શનમાંનો રસ મંદ પડે અને કષાય રસ મંદ પડે સાથે સાથે પેરેલલ ચાલે છે. એ પરિણામને મલિન કરનાર એ ભાવ છે. એ ભાવમાં મંદતા થઈ અને નિર્મળતા આવવાની, નિર્મળતા આવ્યા સ્વરૂપને નહીં, થાયની સ્વરૂપને નહીં, થાયની અને સ્વરૂપ અનુભવ થાય નહીં. એ 203 લીધું, 203 એ સિદ્ધાંત થાય તો એમને. તો ટુકડો દીધો છે 203 કે દર્શનનો મંદ કર્યા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહીં, એટલે નિર્ણયમાં આવે નહીં, ભાવ ભાષણમાં આવે નહીં, અને દર્શનનો અભાવ કર્યા વિના આત્માનું આત્માનુભવમાં આવે એવો નથી. એટલે આ અનુભવ પહેલાનું પગથિયું છે, નિશ્ચય છે કે એને દર્શનનો અનુભવ ઘટવો જોઈએ. કેમ કે પ્રથમ સ્વાનુભવમાં ઉક્ષમ થાય છે, ઉપશમ તો નબળો પડે તે દબાય, સગળો કોઈ દિવસ દબાય. બધી પ્રકૃતિઓમાં એક દર્શનની પ્રકૃતિ હોય છે કે જેના ઉદયમાં જોડાયા વિના જીવને, ઉદય હોય તો જોડાયા વિના જીવની કોઈ બીજી પરિસ્થિતિ રહેતી નથી. બાકી આ વાત જુદી છે, બધેથી ભીન પડી અને ઉદ્યા ભાવિ ક્ષય કરે છે તેનો, પણ એક દર્શનની પ્રકૃતિ એવી છે. ત્યાંથી આ કર્મના ઉદયનું ભૂત જે કર્ણના યુગના અભ્યાસને ઉડ્યું છે, અહીંથી વળગેલું છે. કર્મનો ઉદય, કર્મનો ઉદય જે વજન આપે છે એનું કારણ મૂળ દર્શનમાં એ પરિસ્થિતિ ઊભી છે, અને અનાદિનો સંસાર પણ એને લઈને છે. એટલે પ્રયોજન ભૂત વિષય એ છે કે જીવને દર્શન ભોગ ની શક્તિ તોડવી જ રહી, જો દર્શન ભોગ અનુભવ પડે તો જ એને ઉપશમ સમ્યક દર્શન થાય, નહીં તો ઉપશમ થાય નહીં. સંતોષ પામે છે. 154 ગાથા છે સમય સારની કરતા બધા પૂરો કર્યા પછી પુણ્ય પાપ અધિકાર શરૂ કર્યો છે. એમાં 154 ગાથા મારે દ્રવની ગીધુની વાત લીધી છે. પંચાચાર ને પાળે છે, દર્શનાચાર, જ્ઞાનાચાર, તપાચાર, વિરયાચાર, ચારિત્રાચાર. પણ એ પોતાના વર્તમાન કષાયની મંદતાના પરિણામથી સંતુષ્ટ છે. સ્થૂળ એવા કષાયની તીવ્રતાના પરિણામથી નિવર્ત્યો છે, પણ સ્થૂળ એવા કષાયની મંદતાના પરિણામથી નિવર્ત્યો જ નથી અને ત્યાં એને સંતુષ્ટ પણ થાય છે. કોઈ પણ વર્તમાન અવસ્થામાં સંતોષ થયો એટલે દર્શન ની પકડ છે વધારે તીવ્ર થઈ ગઈ આપોઆપ. એમાં શું છે, દર્શનાચાર એટલે ખરેખર શું છે કે જે શ્રદ્ધાના વિષયભૂત નિશ્ચય તત્વ પોતાનો આત્મા છે અને શ્રદ્ધાના વિષયમાં 9 તત્વોનું શ્રદ્ધાન તેને સમ્યક દર્શન એમ 2 રીતે કહેવામાં આવે છે, ભેદથી અને અભેદથી. અને એ બંને વિષયમાં એના વિચારો ચાલે છે. શું છતાં પણ દર્શન વર્તમાન પર્યાયની સંતોષપણાને લીધે અને એકત્વની તીવ્રતાને લીધે દર્શનનું જરા પણ મંદ પડતો નથી. દર્શન ને પામે છે, ત્રીજી અવસ્થા છે એને કઈ ઉઘાડ નથી. આ દરેક ઉઘાડ હોય છે અત્યારે કોઈને છે ને એવો અનુપૂર્વ નો ઉઘાડ હોય છે ને એટલો આચરણ હોય છે. જ્ઞાનનો ક્ષોભક્ષમ અને ચારિત્રનો ક્ષોભક્ષમ બહુ સારો છે. પણ પગથિયું ચૂકવું પડે છે. પહેલું પગથિયું દર્શનનો અભાવ કરવાનું છે. એ પહેલા બીજી દિશામાં પ્રગતિ કરવા ગયો. દર્શનમોની દિશામાં પ્રગતિ કરવાને બદલે ચારિત્રમોને જ્ઞાન જ્ઞાનને ચારિત્રના ગુણ ઉપર એને આસક્તિ થઈ. આમાં વિકાસ થાય જેટલો મારો આમાં વિકાસ થાય એટલો દિશા ફેર થઈ જશે. ચકડું ડેડકું પ્રાપ્ત કરે છે એને શું કર્યું અને આવો દ્રવલિંગી નથી કરતો એને શું ન કર્યું, બસ આ એક મુદ્દા ઉપર કોન્સન્ટ્રેશન કરવા જેવું છે. આ મુદ્દો જો ઉકલી જાય તો વાંધો નથી અને નહીતર ગમે તે કરે એ બધી ગડબડ વાળું રહેવાનું છે, ક્યાંય એનો ઉકેલ આવવાનો.
કસાય જેટલી સહેલાઈથી પકડાય છે ખ્યાલમાં આવે છે, કસાય જેટલી સહેલાઈથી ખ્યાલમાં આવે છે એટલી સહેલાઈથી રસ ખ્યાલમાં નથી આવતો.
એ કસાય થોડો વધારે સ્થૂળ છે, રસ એથી સૂક્ષ્મ છે, પણ એથી ન પકડાય એવું કાંઈ નથી. અવલોકનની જેટલી પ્રેક્ટિસ એટલું પકડી શકાય છે. પહેલી વખત ઝવેરી બનતે વખતે હીરો જોયો અને ઝવેરી થઈ ગયા પછી 25મી વર્ષે જોયો એમાં ફેર ખરો, પણ એની એ નજર છે, આંખો એની એ છે, કઈ આંખના આંખમાં કઈ વધારે સુધારો થઈ ગયો એવું નથી. પ્રેક્ટિસ વધી છે જોવા, બીજું કઈ નથી. એની જે ખૂબીઓ જોવાની છે, ડાઘ જોવાના છે, જે કાંઈ એનું જોવાના પડખામો છે 5-7-10, એ પડખાઓ જોવાની એની પ્રેક્ટિસ જ વધી છે, બીજું કાંઈ નથી. એમ અહીંયા પણ અવલોકનની પ્રેક્ટિસ વધવી જોઈએ. વિચાર કરે છે પણ અવલોકન કરતો નથી. એટલે વિચારમાં ને વિચારમાં આગળ વધીને જ્ઞાનનો ક્ષોભ વધારે છે, કેમ કે વિચાર વધવા અર્થે વાંચન કરે છે, શ્રવણ કરે છે, ચર્ચાઓ કરે છે, ચિંતન કરે છે, મનન કરે છે. અવલોકન કરવું એ બીજી વાત છે. એ વગર રસ પકડવામાં નહીં આવે. જે રસ પકડવો છે એ થોડો સૂક્ષ્મ જરૂર છે, પણ એ તો પોતે અવલોકન કરવો તો જરૂર પકડાય એવું છે. ન અવલોકન કરે તો ન પકડાય, એ તો સીધી વાત છે. વિચારથી કરી તુચ્છપણું સમજાવવા માટે પ્રથમ તે પંચ વિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે યોગ્ય છે. શું કહે છે? એ વિચારથી તુચ્છપણું સમજાય તે માટે એ સંયોગો ત્યાગ કરવો એ વધારે અનુકૂળ છે. તેમ કે ગ્રહણ કાર્ય તો એનો અભિપ્રાય કર્યો છે એટલે રસ લેવાઈ જાય છે, એટલે એને રસની નિવૃત્તિ કરવી હોય તો પસંદની પણ નિવૃત્તિ કરવી એના માટે યોગ્ય છે. આ હેતુ છે. રસની નિવૃત્તિના હેતુ નો હોય અને એકલો ત્યાગ કરે તો નિષ્ફળ જાય જરૂર, પણ રસ નિવૃત્તિ અર્થે ત્યાગ કરે તો એને એ પોતાના રસ નિવૃત્તિમાં એ સહાયક નિમિત્ત છે. કેમ કે તેથી વિચારનો અવકાશ પ્રાપ્ત થાય છે, એટલો વિવેક આવે છે, અને એ ત્યાગની દશામાં એને વિચારનો અવકાશ વધારે મળે છે, વધારે વિચાર કરવાની જગ્યા આવે છે કે હવે હું મારા પરિણામને જોવું તપાસવું કેમ રહે છે. તે પંચ વિષયાદિ સાધનની નિવૃત્તિ સરળતા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય ત્યારે તે પંચ વિષયાદિ સાધનની નિવૃત્તિ સરળ થાય છે. સર્વથા ત્યાગ કરવાનું બળ ન ચાલતું હોય, કેમ કે આ તો મોક્ષની ભૂમિકા, ત્યારે ક્રમે ક્રમે દેશે દેશે તેનો ત્યાગ કરવો ઘટે. હું જરૂરિયાત વિનાનો અજરૂરિયાત વાળો છું તો જરૂરિયાતો ઓછી કરવી એમાં શું મોટી વાત છે? આના વિના ન ચાલે, આના વિના ન ચાલે એવી આગમાની જરૂર નથી. જે આત્મા સ્વરૂપે કરીને નિરાલંબ નિરપેક્ષ છે, એવો શ્રદ્ધો છે, એવો જાણવો છે ને એમાં સ્થિર સ્થિતિકરણ કરવું છે તો દિનતા તો છોડવી જ પડશે. આ વગર નહીં ચાલે ને આ વગર નહીં ચાલે એ બધી દિનતા તો છોડવી જ રહી. એટલે દેશે દેશે તેનો ત્યાગ કરવો ઘટે. પરિગ્રહ તથા ભોગ ભોગના પદાર્થનો અલ્પ પરિચય કરવો ઘટે. હોય તો પણ એનો પરિચય અને પ્રસંગ એને અલ્પ કરી નાખો. એમ કરવાથી અનુક્રમે તે દોષ મળવા પડે છે. કેમ કે જીવનો લક્ષ્ય છે, અંતર લક્ષ્ય છે પોતાની નિર્મળતાનો, એટલે દોષ મળવા પડે છે. અને દોષ મળવા પડે તો આશ્રય ભક્તિ જ્ઞાનીના ચરણમાં નિવાસ કરવો છે, મન સ્થાપન કરવું છે, એ દ્રઢ થાય, એ સહેલું પડે, એ સુગમ પડે. શું ક્યાં જ વાતને જોડે છે? વર્તમાનના વિષય કસાયના રસવાળા પરિણામ અને જ્ઞાનીના ચરણમાં મન સ્થાપવું એ બેની મેળ ખાયેલી વાત નથી એમ કે છે. આશ્રય ભક્તિ દ્રઢ થાય તથા જ્ઞાનીના વચનોનું આત્મામાં પરિણામ થઈ એમના વચનો પ્રત્યે બહુમાન આવે, એનું મૂલ્યાંકન થાય, એ ભાવો સમજાય, એમના વચનમાં રહેલા ભાવો સમજાય, આત્મામાં પરિણામ થઈ જીવને તીવ્ર જ્ઞાન દશા પ્રત્યે જીવન મુક્ત થઈ શકે ત્યાં સુધી જાય. આ લાઈન જો સાંધે તો જ્ઞાન દશા થાય, પરિણામ થાય એટલે જ્ઞાન દશા થાય, તીવ્ર જ્ઞાન દશા થાય અને જીવન મુક્ત દશા પણ થાય. તેમ સંસ્કૃતિ સિદ્ધાંત બોધ જે છે એને એકબીજાને કારણકારી નો સંબંધ છે, એટલે એ કારણ બને એટલે કાર્યમાં એનું ફળ આવે છે. સંતોષ ના ચરણ માં મનને સ્થાપ, અપૂર્વ ભાવે એને જો એમના વચનો માં રહેલા અપૂર્વ ભાવો નું અવગાહન કરો, તને અવશ્ય એનું પરિણમન થઈ તીવ્ર જ્ઞાન દશા થઈને જીવન મુક્ત દશા સુધીનો લાભ તને
મળશે.
એમ કેમ
બહુ સરસ.
આશ્રય ભક્તિ દ્રઢ થાય
એમાં આશ્રય ભક્તિ દ્રઢતામાં અનન્ય ભાવે તીવ્ર ભાવે અથવા અત્યંત બહુમાન થઈ અત્યંત ભક્તિથી આશ્રય કરો. પોતાની લઘુતા આવી જાય છે, એ સહજ
આ જોઈએ આ જોઈએ એ ભાવને દીનતા દેવા, આ જોઈએ આ જોઈએ એ ભાવને આપ દીનતા દેવા.
હા, એ દીનતા છે જે જોઈએ જોઈએ દિન પરિણામ છે, કેમ કે એના વગર મને ચાલે નહીં. હું પાંગળો દિનતા છે ને, ખરેખર તો દિનતા શું, પોતાના સુખની સુદગળ પરમાણુની પર્યાયો પાસે આ જીવ ભીખ માંગે છે, તું મને સુખી કર, મને તારામાંથી સુખ મળે, તારાથી હું સુખી થાવ. એ બધા પરમાણુની પર્યાય પાસે પોતાના સુખની યાચના કરવા સિવાય બીજું કઈ નથી. છેલ્લો પરિગ્રહ.